ઉપયોગ એ જીવનું લક્ષણ છે. લક્ષણ કોને કહેવાય? કે જેમાં અલગ ત્રણ પ્રકારના દોષ ન આવે, અતિવ્યાપ્તિ દોષ, અવ્યાપ્તિ દોષ અને અસંભવ દોષ, જેમાં આ ત્રણ દોષો ન હોય એને લક્ષણ કહેવાય. તો જીવમાં ઉપયોગ એવું એક ગુણ છે જેમાં આ ત્રણ દોષ નથી, એટલે એને જીવનું લક્ષણ કહેવાય છે. આપણે એ પણ જોયેલું કે ઓલું લબ્ધિ જ્ઞાન ને કેમ લક્ષણ ન કહેવાય. લબ્ધિ જ્ઞાન એટલે કે બેકઅપમાં જ્ઞાન પડેલું છે એ. હવે ઉપયોગ જે છે એના બે પ્રકાર છે, દર્શન ઉપયોગ અને જ્ઞાન. તો દર્શન ઉપયોગ કોને કહેવાય? કે જે પદાર્થોનું એક સામાન્ય પ્રતિભાસ થવું, એક ઇનિશિયલ ગ્લિમ્પ્સ થવું ખાલી, એને દર્શન ઉપયોગ કહે છે. અને પછી એનું વિશેષ જાણપણું થવું એને જ્ઞાન. એ જ્ઞાનમાં સૌથી પહેલા કયું જ્ઞાન થાય છે? મતિ જ્ઞાન થાય છે. તો મતિ જ્ઞાન કોને કહે છે? કે જે ઇન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી પદાર્થોનું જે જ્ઞાન થવું તેને મતિ જ્ઞાન કહે છે. બરાબર છે? ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે પદાર્થોનું જ્ઞાન થવું એને મતિ જ્ઞાન કહે છે. હવે મતિ જ્ઞાનમાં આપણે બીજી પણ ડેફિનેશન જોઈ હતી, જો આ પેજ 55 પર એકદમ નીચે, પરાશયની બુદ્ધિ છોડીને દર્શન ઉપયોગ પૂર્વક સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળા નિજ આત્માના જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. આ બીજી પરિભાષા શું કામ લીધી? આ સેકન્ડ પરિભાષા શું કામ લીધી? કે આમ નોર્મલી તો ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવા વાળા જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે, બરાબર છે? પણ જ્યાં જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે, તો આત્માના અનુભવ વખતે ત્યાં કોઈ ઇન્દ્રિયનું નિમિત્ત પણ નથી અને મનનું પણ નિમિત્ત નથી. માટે ઓનલી ફોર આત્માના અનુભવ વખતે, ઓનલી ફોર લાઈક ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, ત્યાં કોઈ ઇન્દ્રિય અને મનનું નિમિત્ત ન હોવાને કારણે એટલા ટાઈમ માટે મતિ જ્ઞાન કેવું જ્ઞાન છે? પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ પરોક્ષ યાદ છે? જ્ઞાનના બે પ્રકાર આપણે એમાંથી ડિટેલમાં જોયું હતું, યાદ હોય તો. જ્ઞાનના બે પ્રકાર છે, એક છે પ્રત્યક્ષ જ્ઞાન, એક છે પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ કોને કહેવાય? જે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માથી ડાયરેક્ટ જ્ઞાન થાય એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અને પરોક્ષ જ્ઞાન જે ઇન્દ્રિય અને મનના નિમિત્ત. હા, તો પરોક્ષ જ્ઞાનના બે ભેદ જોયા હતા. યાદ છે કયા છે ભેદ? નહીં, વેરી ગુડ. સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ જ્ઞાનના બે ભેદ, સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ. જે વસ્તુ આ મારી સામે છે કે નહીં, જો આ દેખાય છે કે નહીં, પ્રત્યક્ષ હું જોઉં છું કે નહીં, તો પ્રત્યક્ષ જોઉં છું એઝ એ પ્રત્યક્ષ છે, પણ થાય છે તો આંખના નિમિત્તથી ને, એટલે ખરી રીતે પરોક્ષ જ્ઞાન છે. પણ પ્રત્યક્ષ જેવું લાગે છે એટલે એને કહેવાય છે સામ વ્યવહારિક પ્રત્યક્ષ. અને જે વસ્તુ આવી ડાયરેક્ટ પ્રત્યક્ષ નથી, પણ વિચારોમાં કોઈ દૂરની વસ્તુ જાણવી, ભાઈ અમેરિકામાં કેટલી ઠંડી હશે એવો વિચાર કરવો, ખ્યાલ આવે? આ પરોક્ષ જ્ઞાન. ઓકે, હવે પ્રત્યક્ષ જ્ઞાનના આપણે આ પરોક્ષ જે છે ને એના પણ બે ભેદ જોયા હતા, આંશિક પ્રત્યક્ષ અને સંપૂર્ણ પ્રત્યક્ષ, સોરી આંશિક પરોક્ષ અને સંપૂર્ણ પરોક્ષ. કે જે સાવ એકદમ દૂરની વાત છે કે અમેરિકાનો કંઈ વિકલ્પ કરો, એ તો સંપૂર્ણ પરોક્ષ છે. પણ આપણા શરીરમાં થવા વાળું કંઈ દુઃખ અંદર, ત્યાં પ્રત્યક્ષ જેવું દેખાતું નથી પણ ફીલ થાય છે કે નહીં, એટલે આંશિક પરોક્ષ છે. આ બધું થઈ ગયું એટલે ફટાફટ મૂવ કરીએ. ઓકે, પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા ભેદ છે? હવે તમે કહી દયા પહેલા બે, વેરી ગુડ. દેશ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. તો દેશ પ્રત્યક્ષ જ્ઞાન કયા કયા છે? અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન. કે જે અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન થવામાં ઇન્દ્રિય અને મનનું નિમિત્ત નથી, આત્માથી ડાયરેક્ટ થાય છે, પણ સંપૂર્ણ જ્ઞાન નથી માટે આંશિક છે. અને કેવલ જ્ઞાન કેવું છે? સકલ પ્રત્યક્ષ. બરાબર, આ આપણે બધું જોઈએ. ઓકે, હવે પાછા આવી જાઓ. તો આપણે જોઈ મતિ જ્ઞાનની ડેફિનેશન, હવે શ્રુત જ્ઞાનની ડેફિનેશન. શ્રુત જ્ઞાનની ડેફિનેશન, હા બરાબર, મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થથી કોઈ અન્ય પદાર્થ નું જ્ઞાન પણ થવું એને શુદ્ધ જ્ઞાન કહે છે. જો પેજ 51 ક્વેશ્ચન, મતિ જ્ઞાન થી જાણેલા પદાર્થ ના સંબંધ થી અન્ય પદાર્થ ને જાણવા વાળા જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન કહે છે. જો આપણે આ પાઠશાળામાં જઈને આપણે જ્યાં ભણીએ છીએ તો મીનિંગ ઉપર ફોકસ કરીએ છીએ, બરાબર? તો એનો મતલબ એમ નહીં કે આપણે પરિભાષાઓ શું છે એને ભૂલી જવી, કે જયારે હું તમને પરિભાષા પૂછું છું તો તમને થોડો ઘણો ખ્યાલ છે પણ આ શબ્દોમાં તમે મૂકી નથી શકતા. તો દેટ ઇઝ નોટ ગુડ, નોટ બાય હાર્ટ, પણ એટલીસ્ટ જે પરિભાષાનો જે એક્ઝેક્ટ મીનિંગ હોય તો પકડવો જોઈએ ને આપણે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ હમણાં પૂછ્યું શુદ્ધ જ્ઞાન નો મતલબ શું, તો તમને ખ્યાલ છે કે કોઈ અન્ય પદાર્થ ને જાણવું કે કઈ વિશેષ જાણવું, પણ એમાં જે ડિટેલ્સ આખી હોય એ જેવી રીતના મતિ જ્ઞાન થી જે જાણેલો પદાર્થ છે એનાથી કોઈ અન્ય પદાર્થ ને, એમ જ કોઈ રેન્ડમ અન્ય પદાર્થ ને જાણવું નથી. સમજાય છે કે? તો ડેફિનેશનમાં એક એક શબ્દ નો મીનિંગ છે, તો એને એવી રીતના થોડુંક તો તમારે ગ્રાસ્પ કરીને યાદ કરવી જોઈએ. ચાલો આગળ. તો જો શુદ્ધ જ્ઞાનમાં પણ બે પરિભાષા છે, કેમ બે નહીં, ઉસમે અભી જાયેંગે. શુદ્ધ જ્ઞાનમાં પરિભાષા ડેફિનેશન દો હે, એક તો શું છે કે ઇન્દ્રિય અને મન દ્વારા જે જાણ્યું મતિ જ્ઞાનથી એનાથી કોઈ બીજા પદાર્થને જાણ્યું, પણ ધીસ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ એની એક્સટર્નલ સબસ્ટન્સ. જેવી રીતના મતિ જ્ઞાનમાં જ્યાં આત્માનો અનુભવ કર્યો ત્યારે કોઈ એક્સટર્નલ સબસ્ટન્સ નથી ને, અને કોઈ બહારની વસ્તુ નથી, તો ઇન્દ્રિય અને મનના નિમિત્તની પણ જરૂરત નથી, ડાયરેક્ટ જણાય છે કે નહીં. એવી જ રીતે શુદ્ધ જ્ઞાનમાં પણ જ્યારે આત્માનો અનુભવ થાય છે એ વખતે કોઈ બીજા પદાર્થની જરૂરત નથી અને કોઈ ઇન્દ્રિય અને મનની પણ જરૂરત નથી. તો જો સેકન્ડ પરિભાષા શું કહે છે, આત્માની શુદ્ધ અનુભૂતિ રૂપ શુદ્ધ જ્ઞાનને ભાવ શુદ્ધ જ્ઞાન કહે છે. જ્યાં જી જો આપણે પ્રોસેસ કેવી રીતે થાય, પાંચ લબ્ધી કોઈ સાંભળી છો, પાંચ લબ્ધી સાંભળી છો નથી સાંભળી, પાંચ લબ્ધી સાંભળી છે ને. સમ્યક દર્શન ની પહેલા જયારે જીવ તત્વો નો વિચાર કરવા બેઠો હોય તો એને પાંચ લબ્ધિઓ પ્રગટ થાય. પહેલું છે ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, પછી દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. જેમ જેમ જીવ વિચારોમાં ઊંડો ઉતરતો જાય, એમ આપણે આવે છે ને પ્રતિક્રમણ ની બુકમાં, જેમ જેમ હું વિચારોમાં ઊંડો ઉતરતો જાઉં છું તેમ તેમ તમે રહેલા સ્વરૂપનો પ્રકાશ થતો જાય છે. જેમ જેમ જીવ વિચારોમાં ઊંડો ઉતરતો જાય તો એને આત્માના સ્વરૂપનું ભાન જરા વધારે વધારે, અનુભવની વાત નથી વિકલ્પોની વાત છે, વિકલ્પોમાં એને જ્ઞાન વધારે થતું જાય. આ બધું મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે જે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય, બરાબર? હવે જ્યાં એ વિકલ્પો પણ તૂટી જાય અને જીવ આત્માનો અનુભવ કરવા લાગે તો ત્યાં એ છેલ્લો જે મનનું અવલંબન હતું એ મનનું અવલંબન પણ છૂટી ગયું છે અને હવે આત્માનો અનુભવ કરે છે. તો આત્માનો અનુભવમાં જે જાણવું થયું એ પણ મતિ શુદ્ધ જ્ઞાન છે કે નહીં? એ પણ મતિ શુદ્ધ જ્ઞાન છે. જેવી રીતના એ આત્માનો અનુભવ વખતે જાણવું થયું તો જે જણાવ્યું એ તો મતિ જ્ઞાન છે, અને એનાથી આનંદનો અનુભવ થવો કે આ આનંદ સુખદાયક છે એવો એને ભાસ થવો એ શુદ્ધ જ્ઞાન છે. તો એટલે એ શુદ્ધ જ્ઞાનને ભાવ શુદ્ધ જ્ઞાન કહે છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે કે નહીં? અનુભવ નથી થતો પણ ખ્યાલ તો આવે છે કે નહીં? જેવી રીતના આપણે અનેક વિદેશોની કન્ટ્રીમાં એ લોકોની અલગ અલગ વાનગીઓ હોય છે કે હવે એ લોકોની કોઈક રેન્ડમ વાનગીનું હું તમને નામ કહું તો તમને કઈ ખબર ન પડે. જે રીતના એક્ઝામ્પલ કે પહેલા લીધું હશે, એક આપણે એરબિક કન્ટ્રીઝમાં જઈએ ને તો ત્યાં એક મીઠાઈ હોય એનું નામ છે બકલાવા. અહીંયા ક્યાંક ક્યાંક મળે છે, બહુ નથી મળતી. હવે જેને ક્યારે સાંભળ્યું એને હું કહું તો શું ખબર પડે? કઈ ખબર ના પડે ને. પણ હવે એનું વર્ણન કરવાનું જેમ ચાલુ કરીએ કે આપણું જેવી રીતના ખારી બિસ્કિટ કેવું હોય, કેવું દેખાય, બધા એક્ઝેક્ટલી એવું દેખાય, તો હવે એક પિક્ચર બન્યું કે નહીં કે હા દેખાય તો હાવ. હવે બીજું જેવી રીતે આપણું ખારી બિસ્કીટ કેવું હોય, એમ થોડું ડ્રાય હોય ને, આ કેવું હોય કે એની ઉપર જાણે શુગર નું આખું ગ્લેઝિંગ કર્યું હોય તો કેવું લાગે શાઇનિંગ. હા, તો હવે આપણું પિક્ચર રિફાઇન થયું કે નહીં, કે પહેલા આપણે ખારી જેવું અઝ્યુમ કર્યું તો હવે એની ઉપર ગ્લેઝિંગ આપણા વિચારોમાં લગાવી દીધું, થયું કે નહીં. તો આ શું થાય છે, આપણે કોઈ પણ એવો પદાર્થ જેને આપણે જાણતા નથી એના વિશે સાંભળતા એનું સ્વરૂપ આપણા જ્ઞાનમાં વિકલ્પોમાં થોડું ક્લિયર થતું જાય. હજી આપણે ક્યારેય જોયું નથી એને, ક્યારેય ટેસ્ટ નથી કર્યું, પણ આપણા વિકલ્પોમાં થોડું એનું સ્વરૂપ ક્લિયર થાય છે કે નહીં. બધા એવું જ છે આત્મા વિશે. હવે હું તમને કહું, ભાઈ તમે જીવ છો તો પહેલા તો કાંઈ ભાન ન પડે. પછી શ્રી ગુરુ આપણને કહે કે ભાઈ આજે જ્ઞાન થાય છે કે નહીં, આ તને જણાય છે કે નહીં, જો ઠંડી લાગે છે, જો અવાજ સંભળાય છે, જો આ જ્ઞાન કોને થાય છે. તો એમ કેતા આ જીવ પોતાના જ્ઞાન ને પહેલા જોઈ શકે કે હા જો જ્ઞાન તો થાય છે મને. એ આપણે જીવનું સ્વરૂપ આપણા વિકલ્પોમાં ઉભું કરીએ છીએ, સમજાય છે કે નહીં. તો અત્યાર સુધી આજે બધું વિકલ્પોમાં ઉભું થાય છે કે નહીં, એ મતિશુદ્ધ જ્ઞાન છે, એ પરોક્ષ જ્ઞાન છે. પણ જ્યાં એનો વિચાર વધારે વધારે કરતા કરતા એનામાં વધારે ડિટેલમાં જતા જતા એનું સ્વરૂપ ક્લિયર થતું જાય છે, તો એ વિકલ્પો છૂટીને ડાયરેક્ટ જીવ એનો અનુભવ કરે છે. ચાલે, આ આખી પદ્ધતિ છે, આખો પ્રોસેસ છે કે આત્માનો અનુભવ કરવા માટે પદ્ધતિ શું. તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજી કહે છે કે એક જ પદ્ધતિ છે, સ્વાધ્યાય અને તત્વ વિચાર. કે જે શાસ્ત્રમાં કહ્યું છે એવું આત્માનું સ્વરૂપ તમે પહેલા વાંચો અને વિચાર કરીને પોતાના ભાવોમાં એને કમ્પેર કરીને કોરિલેટ કરો, એને કહેવાય છે ભાવ ભાષણ કરો. ખ્યાલ આવે છે ને? તો જો આ મતિ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ આપણે જોયું, ફરી ભાષાઓ જોયું. હવે મતિ જ્ઞાનમાં આપણે ઘણા એના ભેદ પ્રભેદ જોઈ લીધા છે. મતિ જ્ઞાનનો ક્રમ વાઇઝ તમે જુઓ તો એના આપણે ચાર ભેદ જોયા હતા ક્રોનોલોજીકલી. કયા છે ચાર? વેરી ગુડ. અવગ્રહ, ઈહા, અવાય અને ભાન. એના સિવાય આપણે મતિ જ્ઞાનના બીજા નામ જોયા હતા, યાદ હોય તો, સ્મૃતિ, પ્રત્યભી, તર્ક અને અનુમાન. ખાલી આપણે નામો જોઈ લીધા, બરાબર છે. એના સિવાય આપણે ખાલી બ્રીફલી મેં મેન્શન કરીશ તો કે જો અવગ્રહમાં પણ વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ અને આદિ ઘણું છે. એના 336 ભેદો છે જે તમે મોક્ષ શાસ્ત્રોમાંથી વાંચજો તમારી જાતે. આગળ વધીએ. હવે આપણે એમાં શુદ્ધ જ્ઞાનનો ટોપિક આપણો લાસ્ટ ટાઈમ ચાલતો હતો, એમાં જ આપણે આગળ વધીએ. જો આટલું તો આપણું રિવિઝન થયું, હવે આગળ વધીએ થોડા. તત્વાર સૂત્ર 11 અને સૂત્ર નંબર 20. શુદ્ધ જ્ઞાનનું વર્ણન, ઉત્પત્તિનો ક્રમ અને એના ભેદો. શુદ્ધ જ્ઞાન કા વર્ણન, ઉત્પત્તિ કા ક્રમ ઓર ઉસકે ભેદ. સૌથી પહેલા તો એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે શુદ્ધ જ્ઞાન અને મતિ જ્ઞાનમાં શું ડિફરન્સ છે. તો આપણે આ બધા એક્ઝામ્પલ જોઈ લીધા છે કે જેવી રીતના કોઈ ઘડા, ઘડો એમ શબ્દ બોલે તો એક ઘડા શબ્દથી એક ઘડા શબ્દનું જ્ઞાન થવું એ તો થયું મતિ જ્ઞાન. પણ એનાથી એ જે ઘડો પદાર્થ છે એનો વિચાર આપણને આવવો એ છે શ્રુતિ. ખ્યાલ આવે છે? ઇનફેક્ટ આજે જે હું વાંચતો હતો ને એમાં તો એટલું ઇવન મોર ઇન્ટરેસ્ટિંગ, જે આપણે જોયું છે ને અક્ષરાત્મક અને અક્ષરાત્મક ભેદો, હજી આપણે હમણાં જોશું થોડી વાર. તો એમાં શું કીધું કે આ પદાર્થનો સ્પર્શ આપણે કર્યો, સંગી પંચેન્દ્રિય જીવે આપણને તો બોલવાની તાકાત છે ને, તો આપણે શું ઇમેજિન કરીએ કે આપણું જ્ઞાન અક્ષરાત્મક છે. થોડું હમણાં પાછું જોઈએ છે પણ આ એક્ઝામ્પલ કહું એટલે કહ્યું, પદાર્થનો સ્પર્શ થવો અને એનાથી સ્પર્શનું જ્ઞાન થવું એ છે મતિ જ્ઞાન. પણ એ જે જ્ઞાન થયું એ મારા માટે લાભદાયક છે કે નથી, કે ગરમ છે ઠંડુ છે તો શુડ આઈ રિટ્રેક્ટ માય હેન્ડ, એ છે શુદ્ધ જ્ઞાન. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે ઓલું જે જ્ઞાન થયું એને ડિટેલમાં એનાલાઇઝ કર્યું કે આ મારા માટે લાભદાયક છે કે નહીં, એટલે શુદ્ધ જ્ઞાનની કેટેગરીમાં આવ્યું. ખ્યાલ આવ્યો? જોઈએ છે ફરીથી થોડીક વાર વધારે થઈ જશે. ચલો આગળ. જેવી રીતના આપણને ધુમાડો દેખાયો તો જે દેખાયો ને આંખે થી જેનું જ્ઞાન થયું તો એ તો છે મતિ જ્ઞાન, પણ એનાથી આપણે ઇન્ટરપ્રેટ કર્યું કે ભાઈ ત્યાં કઈ આગ લાગી હોવી જોઈએ, દેટ ઇઝ આટલું ક્લિયર છે. ઓકે, હવે આગળ શુદ્ધ જ્ઞાન ની ઉત્પત્તિ નો કાળ. તો શુદ્ધ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય છે? મતિ જ્ઞાન પછી. તો સૌથી પહેલા આપણે ટેબલ આપવું જોયું તો યાદ હોય તો કે ક્રમ વાઇઝ જોવા જઈએ તો સૌથી પહેલા થાય છે દર્શનો. દર્શનો નોટ નેસેસરી, વોટ યુ નો ઇટ શુદ્ધ જ્ઞાન. રિસ્પોન્સ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. આ તો જાણવાનો ને વિચાર કરવાની વાત છે ને. રિસ્પોન્સ ના ના, એ રિટ્રેક્ટ કરવાનું મારે જે અંદર જ્ઞાન થયું ને, દેટ ઇઝ શુદ્ધ જ્ઞાન. રિટ્રેક્ટિંગ તો પુદ્ગલ નું કામ છે ને, આ તો પુદ્ગલ નું કામ છે. જો આપણે જે ક્રમ વાઇઝ જોતા હતા તો સૌથી પહેલા થાય છે દર્શન ઉપયોગ. તો કેટલા ટાઈપ નો દર્શન ઉપયોગ છે? ચાર. કયા કયા? વેરી ગુડ. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવનિ દર્શન ને કેવળ દર્શન. તો જો ચક્ષુ ને અચક્ષુ દર્શન થાય તો એના પછી કયું જ્ઞાન થાય? મતિ જ્ઞાન. મતિ જ્ઞાન માં પણ પેલા અવગ્રહ, ઈહા, હવાઈ ધારણ અને એના પછી શુદ્ધ જ્ઞાન. તો આ છે શુદ્ધ જ્ઞાન ની ઉત્પત્તિ નો કાળ. ખ્યાલ આવે છે? પછી અવધિ દર્શન પછી કયું જ્ઞાન થાય? અવધિ જ્ઞાન. અને કેવળ દર્શન ની સાથે કેવળ એ આપણે થોડીક વારમાં જોઈશું. આગળ હવે આપણે શુદ્ધ જ્ઞાન ના કેટલા પ્રકાર છે એ જોતા હતા. તો સૌથી પહેલા કીધું બે પ્રકાર છે કે અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન અને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન એટલે શું? કે આ જે પક્ષીઓ બોલે છે અથવા સમજો કે આપણને સ્કૂલમાં બેઠા ને ઓલો ઘંટ વાગે તો એનાથી આપણને સમજાય જાય ભાઈ ક્લાસ પૂરો થઈ ગયો તો આપણે નીકળી જવાનું. તો આ કયું જ્ઞાન છે? આ છે અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. ખ્યાલ આવે છે કે કોઈ શબ્દો કીધા વગર, કોઈ અવાજ થી, કોઈ સ્મેલ થી, કોઈ સ્પર્શ થી જ્ઞાન થવું એ અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન છે. ખ્યાલ આવે છે? અને શબ્દો થી જ્ઞાન થવું કે ભાઈ અહીંયા ક્લાસ પૂરો થાય છે અને એ આપણે સાંભળ્યું, એ આપણે સમજ્યા અને પૂરો ધડે નીકળી ગયો, આ અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. બરાબર છે? તો અહીંયા શું કહે છે કે ક્યાં વાંચ્યું મેં? એક ઇન્દ્રિય થી, એક ઇન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય સુધી ખાલી અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન, અને સંગની પંચેન્દ્રિય ને અક્ષરાત્મક અને અનક્ષરાત્મક બે છે. બરાબર? ચાલો એ આપણે જોઈ લીધું. આગળ વધીએ. હવે આપણે શુદ્ધ જ્ઞાન ના બીજા બે પ્રકાર જોઈએ. આ આપણે પહેલા જોયા નથી એટલે પહેલી વાર જોઈએ. વેરી ગુડ ઓબ્ઝર્વેશન. એવું કેમ કર્યું છે એનો કઈ બહુ ખાસ ઓલું નથી, ડિસ્ક્રિપ્શન એનું બહુ નથી કે આવું શું કામ કર્યું. દર્શન અને જ્ઞાન, જ્ઞાન માં મતિ શુદ્ધ જ્ઞાન, આટલી વસ્તુ એકેન્દ્રિય થી પંચેન્દ્રિય બધા જ જીવને છે. દર્શન પણ છે. દર્શન એટલે સામાન્ય જ્ઞાન થવું, પ્રતિભાસ થવો, નોટ નેસેસરી બાય હાઈ સાઈડ. અચક્ષુ દર્શન એટલે સ્પર્શ થી જ્ઞાન થાય છે, એ તો બધા જ છે. પણ યસ, યોર પોઈન્ટ ઇઝ વેરી વેલિડ કે જ્યાં દર્શન ઉપયોગના ભેદ કર્યા તો ખાલી ચક્ષુને એક સાઈડ પર રાખી અને બાકીની ચાર ઇન્દ્રિય અને મનને જોઈન કરીને અચક્ષુમાં નાખી દીધું. દેટ ઇઝ બીકોઝ એ જે સામાન્ય પ્રતિભાસ જે થાય છે, ઇટ ઇઝ વોટ વી ગેટ ફ્રોમ અવર આઈ સાઈટ ઇઝ મચ ડિફરન્ટ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ ઇન્દ્રિય. કેમ કે આંખોથી જે સામાન્ય પ્રતિભાસ થવો એમ છે ને મચ ક્લિયરર છે મેબી, પણ બાકીની ઇન્દ્રિયથી જે થાય છે ઇટ ઇઝ ડિફરન્ટ. પણ દેર ઇઝ નો સ્પેસિફિક લોજિક ગિવન કે કેમ એ રીતના ડિવિઝન કરવું. હોય ને જેવી રીતના કીડી છે એને સાકર ગોતવા માટે કઈ મન ની જરૂરત નથી. અસૈની એટલે મન વગર. એક મિનિટ, પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ અહિયાં છે કે મન નું ફંક્શન શું એ ક્લિયર નથી. આંખો નું ફંક્શન શું છે? જોવું. કાન નું? સાંભળવું. નાક નું? સૂંઘવું. બરાબર. સ્પર્શ અને એવી રીતના રસ એ ક્લિયર. હવે જે આપણે કોઈ નોર્મલ ઇમ્પલ્સ છે ને એને ઇક્વલ જે રિએક્શન થાય છે ને એના માટેનું જે જ્ઞાન એમાં મનની જરૂરત નથી. હા, જેવી રીતના અનાદિકાળથી જે કીડી આદિ મચ્છર આદિ જે છે એ લોકો એનું પ્રકારનું જે ફૂડ છે, જેવી રીતના મચ્છર ને બ્લડ જોઈએ, કીડી ને સાકર આદિ જોઈએ, તો એને ગોતવા માટેના જે એના સેન્સીસ છે એ કોન્સ્ટન્ટલી એને સેન્સ કરે છે અને ત્યાં એ બાજુ ભાગે છે. એ જ્ઞાન થયું. પણ હવે એ બાજુ જવામાં, સપોઝ અહીંયા શુગર પડી છે અને એની આજુબાજુ મેં ઓલું એન્ટ પાવડર લગાવી દીધો, વોટેવર ચોક લગાવી દીધો, તો શુગર ને સ્મેલ કરીને એ ત્યાં જાય છે. પણ હવે અહીંયા પહોંચે છે, એને કોઈ ફોરેન સબસ્ટન્સ મળે છે, તો એને ત્યાં એક ડિસાઇડિંગ પાવર એનામાં નથી કે આ સારું છે મારા માટે કે નથી સારું. નથી પડતી. ત્યાં જાય છે ને ત્યાં મરી જાય છે. ખ્યાલ આવે છે? જેવી તમે બટરફ્લાય છે, તો એ બટરફ્લાય ને કોઈ પણ લાઈટ કે એવું કઈ હોય ને, કોઈ પણ ઇન્સેક્ટ હોય તો લાઈટ તરફ અટ્રેક્ટ થાય છે. એનું નેચરલ રિએક્શન છે, એના માટે જ્ઞાન સફિશિયન્ટ છે. પણ હવે ત્યાં આવીને એના માટે સારું છે કે ખરાબ છે, કે અહીંયા મરી જશે કે શું થશે, એ ડિસાઇડિંગ પાવર જે છે એ મનનું કામ. કોઈ વસ્તુ મારા માટે સારી છે કે ખરાબ છે એવો વિચાર કરવો એ મનનું કામ છે. હા, જેવી રીતે એક બીજું એક્ઝામ્પલ આપું. ડિયર જોઈએ હરણ, તો અમુક હરણ મન વાળા હોય અને અમુક હરણ મન વગરના હોય. ખ્યાલ આવે છે? આ યુએસમાં આ પ્રોબ્લેમ બહુ છે કે તમને કોઈ રિમોટ લોકેશનમાં ગાડી ચલાવતા હો ને, તો ત્યાં આજુબાજુ જંગલ હોય તો હરણો હોય, તો એ ત્યાં એ લોકો બધી એવી સાઈન લગાવી હોય કે અહીંયા ડિયર છે, તો ડ્રાઈવર યુ બી કેરફુલ, કેમ કે ઓલા તો યુ કાન્ટ કંટ્રોલ ધેમ. તો ઘણા હરણોનું શું થાય કે રસ્તા પર તમે ગાડી ચલાવતા હો ને તો ત્યાં આવે અને તમારી લાઈટ જોવે ને, હેડલાઇટ, તો હવે એને ખબર ના પડે શું કરવાનું, તો બધા જોતો જ રહે. ખ્યાલ આવે છે? એને જોયા જ કરે, જોયા જ કરે, એને એવું ભાન ના થાય કે અરે આ આવશે મને ઉડાવી દે છે, મારે અહીંથી હલવું જોઈએ. આ અસંનિધિ છે. એને એવું ડિસાઇડિંગ પાવર, એને એવું સારા નરસાનું ભાન નથી કે આ મારા માટે સારું છે કે આ ખરાબ છે. ખ્યાલ આવે છે? બાકી હવે જેવી રીતના કૂતરાઓ છે આપણે અહીંયા જોઈએ ને, સ્ટ્રે ડોગ, ગાડી આવતી હોય કૂતરો ભાગી જાય છે કે નહીં? કેમ કે એનામાં મન છે અને એટલું ભાન છે કે આ મારા માટે ખરાબ. સમજાય? આ ક્લિયર થયું કે નહીં? ડર એ ભય સંજ્ઞા તો એકેન્દ્રિય જીવને પણ છે, કીડીને પણ છે કે નહીં? એમાં મનની જરૂરત નથી, એ જ્ઞાનનું રિએક્શન છે. નેચરલી દરેક સંસારી જીવો પોતાનો આ પર્યાય ટકાવવા માટે, આ ભાવ ટકાવવા માટે બધા ડરે છે. જે મૃત્યુનો ભય છે ને બધાને જ છે. તો જ્યાં એમ લાગે કે આ મારું મૃત્યુનું કારણ છે તો લોકો હટી જાય. પણ એવો ડિસાઇડિંગ પાવર કે આનાથી થશે કે નહીં. હા, તમે કઈ કીધું? હા, બરાબર બરાબર. જેસે ઉનકા જે કુતરા આદિ પ્રાણી છે તેનું જે આ ઘ્રાણ ઇન્દ્રિય છે એનું જ્ઞાન બહુ સ્ટ્રોંગ છે. ખ્યાલ આવે છે ને? ઘ્રાણ ઇન્દ્રિય પછી લિસનિંગ પાવર ઇઝ વેરી સ્ટ્રોંગ. તો દરેક જીવોનું પોતપોતાની ઇન્દ્રિય પ્રમાણે એનું જ્ઞાન છે. આપણું એટલું સ્ટ્રોંગ નથી. આપણું હવે વી આર નોટ ધેટ પાવરફુલ ઇન સ્મેલિંગ ઓર લિસનિંગ. ચલો આગળ વધીએ. હવે આપણે જોયું શુદ્ધ જ્ઞાન ના એક ભેદ છે અક્ષરાત્મક કે અનક્ષરાત્મક. હવે બીજો ભેદ છે કે ભાવ શુદ્ધ જ્ઞાન કે દ્રવ્ય શુદ્ધ જ્ઞાન. બીજો ભેદ એના બે પ્રકાર, ભાવ શુદ્ધ અથવા દ્રવ્ય શુદ્ધ. જો ભાવશુદ્ધ જ્ઞાન કોને કહેવાય? આમ તો ભાવશુદ્ધ જ્ઞાન ના બે અલગ અલગ યુઝેજ છે. બે અલગ અલગ યુઝેજ છે. કેવી રીતના? કે એક રીતે તો કે જ્ઞાન મને સમજો, ઓલું એક્ઝામ્પલ હતો ને કે અહીંયા ઘંટ વાગ્યો મને સંભળાયો, એ સાંભળવાનું કામ શું થયું? મતિ જ્ઞાન. અને એનાથી મેં નિર્ણય લીધો કે આ ક્લાસ પૂરો થઈ ગયો, એ શુદ્ધ જ્ઞાન. કઈ જાતનું શુદ્ધ જ્ઞાન થયું? આ ભાવ શુદ્ધ જ્ઞાન. કેમ કે આ ભાવોમાં એ નિર્ણય લીધો ને આપણે. ભાવ એટલે જીવનું શુદ્ધ જ્ઞાન. અને દ્રવ્ય શુદ્ધ છે, એકચ્યુઅલી શુદ્ધ જ્ઞાન છે જ નહીં. દ્રવ્ય શુદ્ધ જ્ઞાન જે છે એ ખરી રીતે તો પુદ્ગલ. જેવી રીતના શાસ્ત્રમાં લખેલી ગાથાઓ એને દ્રવ્ય શુદ્ધ જ્ઞાન છે, ખ્યાલ આવે છે? પણ એ ગાથાઓને વાંચીને જીવને જે જ્ઞાન થાય છે એને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય. તો એનું એને કારણે આના ઉપર પણ એક ઉચ્ચારથી એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલમાં આવે છે? જો અહીંયાથી વાંચીએ એટલે વધારે ક્લિયર થશે. ભાવ શુદ્ધ જ્ઞાન અને દ્રવ્ય શુદ્ધ જ્ઞાન, ઇન દોનો મે દો અનેક ઓર 12 ભેદ હૈ કે આપણે જોઈએ. ભાવ શુદ્ધ જ્ઞાન કો ભાવ આગમ ભી કહેતે હૈ ઓર ઉસમે દ્રવ્ય આગમ નિમિત્ત હોતા હૈ. જો જેવી રીતના આપણા ડેઈલી લાઈફ માં જેટલી પણ એક્ટિવિટી આપણે કરીએ છે ને આપણને જ્ઞાન થાય છે એ ભાવ શુદ્ધ જ્ઞાન. જીવને જે શુદ્ધ જ્ઞાન થાય છે એ ભાવ શુદ્ધ જ્ઞાન છે, બરાબર? એમાં પણ સ્પેસિફિકલી જ્યાં જીવ પોતાના આત્માનો અનુભવ કરે તો એને સમ્યક ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય છે, બરાબર છે? આટલું ક્લિયર છે? સમ્યક ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય છે. પણ હવે કોમન લેંગ્વેજ યુઝેજ શું થઈ ગયો છે કે જ્યાં આત્માનો અનુભવ કરે એને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય છે. અને આજે સામાન્ય જે જાણપણું થાય છે એને ખાલી શુદ્ધ જ્ઞાન જ કહેવાય છે. આ સમજાય છે? ફરીથી રિપીટ કરું છું. જનરલી જ્યારે પણ મતિ જ્ઞાન પૂર્વક જીવ શુદ્ધ જ્ઞાન કરે છે તો ટેકનિકલી બધું ભાવશુદ્ધ જ્ઞાન જ છે. ટેકનિકલી બધું ભાવશુદ્ધ જ્ઞાન છે. હાઉ એવર, એમાં પણ જ્યાં આત્માનો અનુભવ કરનારું ભાવશુદ્ધ જ્ઞાન છે એને સમ્યક ભાવશુદ્ધ જ્ઞાન અથવા ભાવશુદ્ધ જ્ઞાન કહેવાય છે. અને બાકીના બધું જે છે એને ખાલી શુદ્ધ જ્ઞાન જ કહેવાય છે. જેવી રીતના જો આપણે આ જે બુકમાં હમણાં પરિભાષા વાંચી ને, ફરી નીકાળો પેજ નંબર 56. અને ક્વેશ્ચન નંબર 161 એની સેકન્ડ ડેફિનેશન, આત્માની શુદ્ધ અનુભૂતિ રૂપ શુદ્ધ જ્ઞાન ને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય. નાખી ટેકનિકલી તો બધા જ શુદ્ધ જ્ઞાન ને ભાવ શુદ્ધ જ્ઞાન જ કહેવાય. પણ હવે શબ્દ એવી રીતના પડી ગયો છે કે આત્માના અનુભવમાં થનારું શુદ્ધ જ્ઞાન એને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય અને બાકીના ને શુદ્ધ જ્ઞાન કહેવાય. હજુ એકનું એક જ, પણ આને થોડું મહત્વ આપવા માટે આને ભાવ શુદ્ધ જ્ઞાન કરીને શબ્દ એમાં ઉમેર્યો. આટલું બધાને ક્લિયર છે? ઇન રિયાલિટી આપણે બધાએ આત્મા ઉપર ક્યારે જાણવાની એફર્ટ કોઈ ફોકસ જ કર્યું નથી. કોઈ ફોકસ કર્યું નથી એટલે આપણને મતિ શુદ્ધ જ્ઞાન એનું થયું નથી. અનુભવ પૂર્વક આપણને બહારના પદાર્થોનું જ્ઞાન તો નિરંતર થાય એટલે શુદ્ધ જ્ઞાન તો આપણામાં છે, પણ ઇટ ઇઝ અ મેટર ઓફ કે આપણે એફર્ટ મૂકી નથી આ તરફ એને જાણવા. જેવી રીતના શાસ્ત્ર માં જેટલું પણ લખેલું છે એને દ્રવ્ય શું જ્ઞાન છે. જો હવે એને જોઈએ એના પર એમ્ફેસિસ આપવા માટે અશુદ્ધ અનુભૂતિ કઈ ન હોય. અત્યારના જે આપણે કરી રહ્યા છે ને એ બધી અશુદ્ધ જ અનુભૂતિ. જયારે જીવ ને અને શરીર ને મિક્સ કરીને જાણવું હોય અશુદ્ધ અનુભૂતિ. શુદ્ધ અનુભૂતિ સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન કહો કે સમ્યક ભાવશુદ્ધ જ્ઞાન કહો કે ભાવશુદ્ધ જ્ઞાન કહો બધું એક જ છે. આટલું ક્લિયર છે. ઓકે, હવે આગળ જોઈએ છે દ્રવ્યાગમ એટલે કે દ્રવ્ય શુદ્ધ જ્ઞાન. એના બે ભેદ છે. જો પેલા દ્રવ્ય શુદ્ધ જ્ઞાન શું છે સમજી લો. જેવી રીતના આપણને સાયન્સ ભણવું હોય તો સાયન્સ નું જે જ્ઞાન છે એ આપણા આત્માના જ્ઞાન માં છે એટલે કે જ્ઞાન માં છે જીવના કે બુક માં છે. સાયન્સ નું જ્ઞાન જ્ઞાન માં છે કે બુક માં છે. દેવ માં છે. પણ દેવ માં કેવી રીતના છે કે બુક માં જે લખેલું છે તો પુદ્ગલ સ્વરૂપે છે બરાબર. અને એને સમજીને જે આપણને જ્ઞાન થયું એ જીવના જ્ઞાન રૂપે છે. હવે સ્કૂલમાં આપણને ટીચર શીખાડે અને સ્ટુડન્ટ શીખે છે બરાબર છે. તો સ્ટુડન્ટ જયારે સ્કૂલમાં એડમિટ થાય છે એને ખબર હતી સાયન્સ બધું આવડતું હતું નહોતું. આવડતું નહોતું આવડતું ને જયારે સ્કૂલમાં હવે ફોર્થ સ્ટાન્ડર્ડ માં આવે તો ફોર્થ સ્ટાન્ડર્ડ માં જે ટોપિક કવર થવાના છે એને પહેલેથી નથી આવડતા. પણ એની પાસે ભણવા માટે બુક્સ છે અને ટીચર જે શીખાડે છે એ બે વસ્તુ છે. તો થ્રુ આઉટ ધ યર ધ સ્ટુડન્ટ વિલ લર્ન થિંગ્સ ફ્રોમ ધ બુક એઝ વેલ એઝ ફ્રોમ ધ ટીચર. હવે એટ ધી એન્ડ ઓફ ફોર્થ યર હવે જ્ઞાન ક્યાં છે ફોર્થ સ્ટાન્ડર્ડ નું કે એના જ્ઞાનમાં છે. એ જ જ્ઞાન બુકમાં પણ છે ને એ જ જ્ઞાન હવે એના જ્ઞાનમાં પણ છે. તો જે જ્ઞાનમાં જ્ઞાન છે એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવાય છે અને જે બુકમાં જ્ઞાન છે એને દ્રવ્ય ખ્યાલ આવે છે. જ્ઞાનમાં જે જ્ઞાન છે એ તો જીવ દ્રવ્યનું પરિણામ છે અને બુકમાં જે જ્ઞાન છે પુદ્ગલ દ્રવ્યનું પરિણામ છે. સમજાય છે. જેવી રીતના આપણે કહીએ કે છ દ્રવ્ય જે આપણે કહીએ ને કે વિશ્વની પરિભાષા વિશ્વ કોને કહેવાય તો છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. આ જ્ઞાન આપણા જ્ઞાનમાં પણ છે ને ઓલી પ્રશ્નોત્તર માળાની બુકમાં પણ છે. પણ એ બુકમાં જે પરિભાષા લખી છે પુદ્ગલ રૂપે છે. એ પરિભાષામાં બુકમાં જ્ઞાન નથી ખરી રીતે તો એ તો ખાલી પુદ્ગલોનો સમૂહ છે. પણ એને વાંચીને જીવને એ જ્ઞાન પ્રગટ થાય છે માટે ઓલાને ઉચ્ચાર કરવામાં આવે છે કે ભાઈ એ પણ જ્ઞાન છે. કયું જ્ઞાન છે તો દ્રવ્ય શુદ્ધ જ્ઞાન. આ સમજાય છે કે નહીં સમજાય છે કે નહીં. જેવી રીતના મેં કહ્યું ઘડો તો એ ઘડા શબ્દમાં ઘડા પદાર્થ નથી. સમજાય છે કે નહીં. હું જે કહું છું ઘડો શબ્દ એ તો ખાલી વાણીનું પરિણામ છે કે નહીં. એ ભાષા વર્ગણાના પુદ્ગલો છે એમાં બધો એક્ચ્યુઅલ પદાર્થ નથી. પણ આ શબ્દને કારણે તમને એક્ચ્યુઅલ પદાર્થનું જ્ઞાન થાય છે માટે આ શબ્દને પણ એ પદાર્થ રૂપે કહેવામાં આવે છે. આ ક્લિયર થયું કે નહીં. તો એવી જ રીતે ભાવશુદ્ધ જ્ઞાન શું છે કે જીવના જ્ઞાનમાં થયેલું જ્ઞાન છે. અને દ્રવ્ય શુદ્ધ જ્ઞાન શું છે પુદ્ગલમાં એ જ વિશે લખાયેલી વસ્તુ. બોલાયેલી વસ્તુ પણ દ્રવ્ય શુદ્ધ છે. યસ, સાંભળેલી વસ્તુ પણ દ્રવ્ય શુદ્ધ છે. જ્યાં સુધી જ્ઞાન રૂપે વસ્તુ નથી ત્યાં સુધી બહારનું બધું દ્રવ્ય શુદ્ધ છે. આપણે જેવી રીતના એમ કહે છે ને કે મહાવીર ભગવાને જયારે દિવ્ય ધ્વનિ કરી એમની તો ગૌતમ ગણધરે એને જીવી એમાંથી બાર અંગની રચના થઈ. તો બાર અંગની રચના જયારે ઓરલ હતી ત્યારે ક્યાંય લખાઈ નહોતી કે ઓરલી ગૌતમ ગણધરે એમના શિષ્યોને શીખાડી અને શિષ્ય વર્ષો શાર્પ લર્ન્ડ એવરીથિંગ ખાલી સાંભળી છે. ખ્યાલ આવે છે કે નહીં. આ જે બોલાયું ને સંભળાયું કયું જ્ઞાન છે? દ્રવ્ય શોધના. અને જ્યાં શિષ્ય ને શિષ્ય સાંભળ્યું અને શીખી લીધું તો એમને ભાવશુદ્ધ જ્ઞાન માં જ્ઞાન ખ્યાલ આવે છે. જ્યાં આમ હું કહું છું ભાવશુદ્ધ જ્ઞાન એ બધું શાસ્ત્ર નું જ્ઞાન છે, આત્મા નું જ્ઞાન નથી. એક પાછું કન્ફ્યુઝન ના કરતા, પોતાના આત્મા નું જ્ઞાન થવું અનુભવ પૂર્વક એને પણ ભાવશુદ્ધ જ્ઞાન કહેવાય છે. અને આ શાસ્ત્રો નું જ્ઞાન થવું એને શુદ્ધ જ્ઞાન અથવા એને પણ ભાવશુદ્ધ જ્ઞાન છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. ઓકે, મોક્ષશાસ્ત્ર પેજ નંબર 71. એ આ બુક માં 71 છે. યુ કેન રાઇટ ડાઉન સૂત્ર નંબર, દેટ ઇઝ અ બેટર રેફરન્સ. અધ્યાય નંબર 1, સૂત્ર નંબર 20. ઓકે, હવે દ્રવ્યાગમ એટલે કે દ્રવ્ય શુદ્ધ જ્ઞાન, એના કાં તો બે પ્રકાર છે, કા અનેક પ્રકાર છે, કા 12 પ્રકાર છે. હવે આને પહેલા સમજી લઈએ, પછી એમાંથી વાત કરું. જો હવે વાત શું ચાલે છે કે આપણા શાસ્ત્રમાં જે ધર્મ વિશે લખેલું છે એને પણ આપણે દ્રવ્ય શુદ્ધ જ્ઞાન પ્રૂવ કર્યું કે નહીં? હા, તો એ શાસ્ત્રમાં લખેલું જે કેટલું છે એની આપણે હવે ચર્ચા કરીએ. આપણે જૈન મંદિરમાં જે પાછળનું દિવ્ય ધ્વનિનું જે છે ને આખું, એ તમે વાંચજો બહુ ડિટેલમાં, એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે. આ સાઈડ જે આપણું 3 લોક વાળું નહીં, આ જે દિવ્ય ધ્વનિનો આ સાઈડ જે છે ને એ તમે વાંચજો. હું તમને શોર્ટમાં કહું છું, જો જેવી રીતના આપણે ઇંગ્લિશમાં આલ્ફાબેટ હોય ને ABCD, આજી તો 26 આલ્ફાબેટ છે ટોટલ, કરેક્ટ? એવી રીતે આપણે જે ગુજરાતી હિન્દી સંસ્કૃત જે આપણે બારકડી છે એમાં દેર આર 64 લેટર્સ ટોટલ, જેવી રીતના અ આ ઈ ઉ ઓ ઐ અમ આ, પછી ક ખ ગ ઘ ઘ ટ દ ધ ન, એવી રીતના તમે લખતા જાઓ તો 64 લેટર્સ છે. બારકડી રિફ્રેશ કરજો તમે ઘરે જઈને, રાઈટ? ઓકે, હવે લેટ મી ટેક 2 લેટર્સ એ અને બી. હવે આમાંથી મારે અલગ અલગ કોમ્બિનેશન બનાવવા હોય તો હાઉ મેની કોમ્બિનેશન કેન આઈ મેક? યુ કેન મેક ઇધર એ ઓર યુ કેન મેક બી ઓર યુ કેન મેક એ બી ઓર બી એ, બરાબર? ઓકે, ઇફ આઈ ટેક એ બી અને સી તો એક મિનિટ તો એ બી સી, એ બી બી સી સી એ એન્ડ એ બી સી નહી તો ઓકે, ધ રૂલ ઇઝ ધેટ યુ લેટર શુડ નોટ રિસીવ ઇન ધ સેમ, સો યુ કાન્ટ મેક એ સી એ. સિક્વન્સ ધેટ મેટર્સ, યુ કાન્ટ રિપીટ ધ લેટર ઇન ધ સેમ વર્ડ. ના, ધીઝ આર ડિફરન્ટ વર્ડ્સ. એમ જેવી રીતે આપણે સમજો, એક મિનિટ, આપણે ગુજરાતીમાં સમજો એમ કહીએ કે ક મ અને લ, તો વી કેન મેક મલ વિચ ઇઝ વન વર્ડ, યુ કેન મેક કમલ વિચ ઇઝ અ સેકન્ડ વર્ડ, દે આર નોટ રિપીટેડ ઇન અધર, એ ડિફરન્ટ વર્ડ. ખ્યાલ આવે છે? સોરી, શું આવશે? હા ના, એકચ્યુઅલી ધીસ ઇઝ અગેન રિપીટ એઝ આઈ અન્ડરસ્ટેન્ડ, મે બી યુ શુડ નોટ બી અલાઉડ. એની વે મેથ હું જરા ભૂલી ગયો છું, પણ એના આપણા શાસ્ત્રમાં લખેલું છે તો યુ કેન રીડ ઇટ, કે ટોટલ નંબર ઓફ નોન રિપીટેડ લેટર્સ ઇફ યુ વોન્ટ ટુ એક્સપ્રેસ ફોર એની કાઇન્ડ ઓફ આ જે, સો ઇટ ઇઝ ઓલવેઝ 2 raised to x વેન ધીસ લેટર ઇઝ એક્સ. હા, આઈ થિંક 2 raised to x - 1. તો આ જે 2 હોય તો 3, અને આમાં યુ કેન મેક 7 ને, તો 2 raised to 3 8 - 1, તો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા, રાઈટ? તો આપણે 64 લેટર્સ છે, સો 2 raised to 64 - 1.
આ તમે ઓલું કેલ્ક્યુલેટરમાં કરજો, ઇટ વિલ કમ એઝ અ 20-digit નંબર. કોઈને ખ્યાલ છે? લો 31-35 સાંભળી લે કાંઈ. તો ઈ જે 20-digit નંબર જે આવે છે, ઇટ સ્ટાર્ટ ફ્રોમ 1864 સમથિંગ, એટલે એને 81 એમ કહેવાય. એવા અલગ અલગ શોર્ટ ફોર્મ આપણા શાસ્ત્રમાં ઘણા છે કેલ્ક્યુલેશન માટે. તમે વાંચો ને તો 81, 85, 12 એવા બધા ઘણા બધા. હા, ગોમટ સારમાં છે. તો ઇટ ઇઝ સમથિંગ 20-digit નંબર. ઓકે, આટલું કહ્યું હશે. ઓકે, હવે નાઉ લેટ સી યુ મેક અ વર્ડ. જેવી રીતના આપણે છ ડાળાનું મંગલાચરણ છે ને, કોઈને ખ્યાલ છે? તીન ભુવન મે સાર, વીક રાગ વિજ્ઞાન, વીક રાગ વિજ્ઞાનતા. તો જો આમાં કેટલા લેટર્સ થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. સેકન્ડ લાઈન લખો તો અનધર 16, એટલે ટોટલ 32 લેટર્સ. જે આપણે આ દોહા છંદ કહેવાય, દોહા આપણે ગાઈએ ને પૂજામાં, તો એમાં 32 લેટર્સ આવે અંદર. તો જે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે ને, દેહ છતાં જેની દશા, ઇફ યુ કાઉન્ટ ધેટ, તો એવરી લાઈનમાં 32 લેટર્સ આવે. દિસ ઇઝ અ બ્યુટી ઓફ એની પોએમ, કે તમારે પ્રાસ એમાં યુ હેવ ટુ ફિટ ઇટ ઇન દેટ લેટર. ખ્યાલ આવે છે? તો હવે લેટ સે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં દેર આર ટોટલ 142 વર્સ, ઈચ વર્સ હેઝ 32 લેટર. તો ટોટલ નંબર ઓફ લેટર કેટલા થાય? યુ મલ્ટીપ્લાય ધી ટુ અને યુ વિલ ગેટ અ નંબર, બરાબર. તો હવે આપણે જિનાગમમાં શું કહે છે કે આમાં ટોટલ 142 આત્મસિદ્ધિમાં વર્સિસ છે, પણ જે ઓરિજિનલ દ્વાદશામ જે રચાયું હતું એમાં ઈચ પદ, જેવી આને પદ કહેવાય, આત્મસિદ્ધિ શાસ્ત્ર પદ કહેવાય, તો ઈચ પદ હેડ ઓલમોસ્ટ 51 કરોડ વર્ષ, 51.5 કરોડ, 51.5. તો અહીંયા આમાં ઓલું ગણવું પડશે બાકી સર, એકમ દશક કરોડ, તો અબાઉટ ધીસ મચ એમ સમજો. આટલા લગભગ આટલા વર્ષે છે, એક એક કડીમાં અને એક એક પદમાં આટલી કડીઓ અને એક કડીમાં 32 અક્ષર, એટલે આને મલ્ટીપ્લાય કરો તો એ પણ કંઈક આવશે તમારે, જે નંબર આવે ચાલે ને, વોટ એવર. એટલે બેઝિકલી 32 છે, એટલે આમાં 2 ડિજિટ હજી એડ કરી નાખો એમ સમજો. તો ધીસ વિલ બી ધ નંબર. તો ધીસ નંબર ઓફ લેટર ઇન ઈચ પદ, ખ્યાલ આવે? યુ આર એબલ ટુ કાઉન્ટ. અને આપણે આ શું કાઉન્ટ કર્યું? ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન પોસિબલ વિથ લેટર. હવે આનાથી આમાંથી આને ડિવાઈડ કરો તો આપણને શું મળે? ટોટલ નંબર ઓફ પદો, ખ્યાલ આવે છે? પોસિબલ પદ. લેટ મી પુટ ધીસ એઝ એક્સ ફોર ઇઝ ઓફ રેફરન્સ, અને લેટ મી પુટ ધીસ વાય ફોર ઇઝ ઓફ રેફરન્સ. સો ઇફ યુ ડિવાઈડ એક્સ બાય વાય, ટોટલ નંબર ઓફ પોસિબલ કોમ્બિનેશન ઓફ લેટર્સ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ લેટર્સ ઇન વન પદ, સો યુ ગેટ નંબર ઓફ પદ. ખ્યાલ આવે છે? હવે વેન યુ ડિવાઈડ એક્સ અપોન વાય, the number is not a whole number, it will be a some kind of fraction. So let's say I am getting z plus a upon y, something like that, z plus a upon y. So aa z je che ene alag karo ane aa a ne alag karo, khyal aave ke? Have aa z no je number che, એમાંથી જે પદો જે શાસ્ત્ર બન્યા છે એને 12 અંગ કહેવાય છે. આ 12 અંગ સાંભળ્યું છે કે નહીં? કહેવાય દ્વાદશાંગમાં 12 અંગ હોય, સાંભળ્યું છે કે નહીં? તો 12 અંગ આમાંથી બને છે, અને આ જે એ છે ને એમાંથી જે પદો બન્યા એને કહેવાય છે અંગ બાહ્ય, બાહ્ય અંગની બહાર, અથવા એને કહેવાય છે પ્રકીર્ણક. થોડું મેથેમેટિક્સ હેવી થઈ ગયું? આ તો બહુ સિમ્પલ ડિવિઝન છે, આમાં તો કઈ નથી કર્યું. ખ્યાલ આવે છે કે? હવે આમાંથી વાંચી લઈએ. જો ઇટ ઇઝ અ નંબર ઓફ વોટ નહીં, સી વેન યુ મેક અ કોમ્બિનેશન ઓફ ધીઝ યુ વિલ ગેટ યુનિક વર્ડ. જે રીતના આપણે દેર ઇઝ એવરીથિંગ ઇઝ નોટ યુનિક, પણ જે આપણે જે નંબર ઓફ વર્સિસ જે ડિફાઈન કરે ને, હા, એમાં એક પદમાં આટલા યુનિક કોમ્બિનેશન હોય છે એવી રીતના ડિફાઈન કરીએ. ધ સિગ્નિફિકન્સ ઓફ ધીસ ઇઝ ઓનલી દેટ મચ કે આપણા જય જેનાગમ જે છે દિવ્ય ધ્વનિથી જે બન્યું છે, હાઉ વાસ્ટ છે, કે આપણને જે દિવ્ય ધ્વનિ માંથી કેટલું મળ્યું અને આપણી પાસે અત્યારે કેટલું અવેલેબલ છે એ આનું સિગ્નિફિકન્સ છે. કેમ કે ઇવેન્ચ્યુઅલી જે ધર્મનો ઉપદેશ એ દ્રવ્ય શું જ્ઞાન છે, અને એનું આપણને જ્ઞાન થવું એ ભાવ શું જ્ઞાન છે. તો અહીંયા તો દ્રવ્ય શુદ્ધની સાઈઝ કેટલી છે એ આપણે જોઈએ. ખ્યાલ આવે? દ્રવ્ય શુદ્ધ કે દો ભેદ હે, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. અને અંગ પ્રવિષ્ટ પણ કહેવાય, અંગમાં પ્રવેશ. ખ્યાલ આવે? અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. હવે જે અંગ પ્રવિષ્ટ છે એના 12 ભેદ છે, જેને 12 અંગ કહેવાય. એ 12 અંગના નામ અહીંયા લખ્યા છે, ઉપર પિક્ચરમાં તમે વાંચજો વધારે ડિટેલમાં. આપણે જે આ ડિવાઈડ કર્યું ને, તો લગભગ 112 કરોડ અને સમ નંબર એટલા પદો થાય છે, અને એક એક પદમાં 51.5 કરોડ શ્લોક. ખ્યાલ આવે છે ને? તો 112 કરોડ પદમાંથી એક એક અંગમાં કેટલા પદ છે? જે રીતના પહેલું આચાર અંગ છે એમાં 18,000 પદ, બીજું સૂત્ર કૃતાંક એમાં 32,000 પદ, એવું કઈક છે. પછી આગળ આગળ વધતા જાય. ખ્યાલ આવે? એનું આખું ડિટેલ કેલ્ક્યુલેશન ઉપર પિક્ચરમાં લખ્યું છે. એટલે યુ કેનોટ ઇમેજિન કે આપણે જે દિવાલો પર જે બધા આ બધા લખાવે છે ને પોર્ટ્રેટ, ધેર ઇઝ સો મચ ઇન્ફોર્મેશન ઇન સાઇડ. ખ્યાલ આવે છે? હા, આપણને 11 અંક સુધીનું જ્ઞાન તો આપણને ડેફિનેટલી થયેલું બધાને, બધાને. ખ્યાલ આવે છે? પહેલાના ભાવ નોટ નેસેસરી, પણ પહેલાના ભાવમાં ક્યારે ને ક્યારે દરેકે દરેક જીવે આટલું જ્ઞાન કરેલું છે. 12 અંક 12 અંક 14 પૂર્વક કહેવાય, એ 14 પૂર્વ એટલે 12 થઈ ગયા. 11 અંક જુદા છે. જેવી રીતના સમજો આ 11 અંક થયા, 1, 2, 3, 4, 5. આ 12મો અંક છે ને એના 5 એકમ ભેદ છે, એમાંથી 14 ભેદ એ પૂર્વ છે, પછી પૂર્વના 14 શબ્દ, એના 14 શબ્દ. 1, 2, 3, 4, 5. ખ્યાલ આવે? હવે જ્યાં આપણે એમ કહે છે 11 અંગ અને 14 પૂર્વ અથવા 12 અંગ, એવી રીતના એટલે કહેવામાં આવે છે કેમ કે અહીંયા સપોઝ 112 કરોડ જે છે ને પદ, એમાંથી ઓલમોસ્ટ 105 કરોડ તો અહીંયા પૂર્વમાં છે. પૂર્વની અંદર આટલું બધું છે ને, બાકી બધા ખાલી 3, 4, 7, 8 કરોડ માં છે. આજે તો ટાઈમ ઓછો છે, આપણે નેક્સ્ટ ક્લાસમાં ઉપર જઈને કરશું. હવે જો અહીંયા બધા જો આપણે ઉપર જવાના છે, હમણાં નામ ને બધું નથી વાંચતા, આપણે સ્કીપ કરીએ આગળ વધીએ. જો અહીંયા શું કીધું, શુદ્ધ જ્ઞાનના 2 ભેદ છે,
તો દ્રવ્ય શુદ્ધ ના ભાવ બરાબર, અથવા તો એના અક્ષરાત્મક અનક્ષરાત્મક આપણે જોઈશું, અથવા એના 12 વેદ છે, 12 વેદ કેટલા 12 અંગ સમજી લેવા. હવે એમ વિચાર કરો કે આજે 112 કરોડ પદ અને એક એક પદમાં આટલા શ્લોક, સમજાય છે ને. હવે આ અંગ બાહ્ય જે છે એમાં એક પદ પણ પૂરું નથી, કેમ કે આ ફ્રેક્શનલ વસ્તુ છે ને. જો એક પૂર્વક 112 માં આગળ વધી જશે ને, એટલે એમાં આજે 51.5 કરોડ પદ છે, એની અંદર થી બીજા 14 પ્રકીર્ણક બનેલા છે. આજે અંગ બાહ્ય આપ સમજો ને, અંગ બાહ્ય જે છે એના 14 ભાગ, એને 14 પ્રકીર્ણક કહેવાય. તો એ 14 પ્રકીર્ણક ની ટોટલ સંખ્યા ઇઝ લેસ ધેન 51.5 કરોડ. ખ્યાલ આવે? એ પણ ઉપર લખેલું છે, આપણે જોશું. તો શુદ્ધ જ્ઞાન ના 2 ભેદ, દ્રવ્ય શુદ્ધ ભાવ શુદ્ધ, અથવા 12 ભેદ જે 12 અંગ, અથવા અનેક ભેદ. અનેક ભેદ કેતા આજે એના સબ ભેદો જે આ બધા જે આપણે જોયા ને, અનેક, એ અનેક ભેદો છે. આવી રીતના આપણે શુદ્ધ જ્ઞાન નું ચેપ્ટર અહીંયા પૂરું થાય. આપણે હવે અવધિ જ્ઞાન નું શરૂ કરવાનું છે. આપણે નેક્સ્ટ ટાઈમ થી અવધિ જ્ઞાન શરૂ કરશું. તમને ઓવરઓલ એક કોન્ટેક્ટ ખ્યાલમાં આવે છે કે નહીં? વી આર ગોઈંગ સ્લો, કેમ કે વી આર ગોઈંગ ઇન ડિટેલ. પણ ઓવરઓલ આપણે ક્યાંની વાત કરીએ છીએ કે આપણે ગુણો ની વાત કરીએ છીએ. ગુણોમાં પણ વિશેષ ગુણ, વિશેષ ગુણમાં પણ દર્શન ની વાત થઈ ગઈ, અત્યારના જ્ઞાન ની વાત ચાલે છે. એ જ્ઞાન માં પણ શુદ્ધ જ્ઞાન. આપણું ઓવરઓલ ઓબ્જેક્ટિવ શું છે આ બધું સમજીને? કે આ વિશેષ ગુણો જાણીને જીવને આપણે જાણવું. તો આ બધું આ કઈ આપણા શાસ્ત્ર ની મહિમા નથી, આપણા જીવની મહિમા. કે જો આપણામાં આટલું જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે. આ ગૌતમ ગણદળે જયારે 12 અંગ ની રચના કરી તો ઇમેજિન કેટલા પદો છે. એ પદો એમણે અંતર્મુહૂર્ત માં રચના કરીને વર્બલી ગાઈને સામેવાળા મુનિરાજ ને કીધા. આટલા પદો સામેવાળા મુનિરાજે ખાલી સાંભળ્યા અને બધા યાદ રહી ગયા. આ બધા એમને યાદ રહી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? તો ત્યારે જીવોનું જ્ઞાન કેટલું શાર્પ હતું. આપણે કુંકુલ આચાર્ય પછી આ દર્શન આચાર્ય આદિ બાય ધેટ ટાઈમ 500-600 વર્ષમાં આ 12 માંથી અમુક જ જ્ઞાન એમને રહી ગયું. જેવી રીતના કે સમજો કે આનું અમુક જ્ઞાન, આનું અમુક જ્ઞાન, આનું અમુક જ્ઞાન, એટલું જ એમની પાસે રહી ગયું. બાકી બધું ડિસ્ટ્રોય થઈ ગયું ઓલરેડી 500-600 વર્ષ, કેમ કે ઓલ વર્બલ. અને જેમ જેમ 5 શુદ્ધ કેવળી થયા પછી, શુદ્ધ કેવળી એને બધું જ આવડતું, એના પછી લોકો ઓછા 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 જ્ઞાન વાળા થતા જાય. તો ધીરે ધીરે એક એક અંગ નું જ્ઞાન વિકસિત થતું જાય. પછી બાય ધ ટાઈમ દર્શન આચાર્ય થયું અરે આ તો હવે અમારી પાસે પણ એક જ અંશ નું જ્ઞાન રહી ગયું, અમારા પછી આવવા વાળા તો સાવ અમારાથી ગયેલા હશે, તો હવે આને તો ડોક્યુમેન્ટ કરવું પડશે, નહીં તો બધું જ લોસ થઈ જશે. એમ કરીને પછી આ ઘણી કૃપા કરીને આપણા માટે શાસ્ત્ર રચાયા છે. ખ્યાલ આવે? આ સમયસાજી પરમાત્મા કેટલી ગાથાઓ છે? 415 ગાથાઓ. 415 ક્યાં? કેટલા કરોડો કરોડો શ્લોકો આપણે જોયા. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણી પાસે બહુ ઓછું જ્ઞાન અવેલેબલ છે, પણ જેટલું અવેલેબલ છે એમાંથી પણ આપણો આખો આત્માને જાણવાનો ને બધો ઉપાય બહુ ક્લિયરલી ઇનફ પર્યાપ્ત રીતે બહાર આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જેટલું મૂળ પરમાગમ જે છે, જે મોક્ષ માર્ગ નો ઉપાય, એ બધું આપણી પાસે એકદમ સુરક્ષિત છે. કોઈ ટેન્શન ની વાત નથી. આપણે ટાઈમ એને ભણવાનું છે. જો ઇમેજિન કરો, ઓકે, જસ્ટ અ લિટલ ડાયગ્રેશન. તમે છે ને સમયસરની કોઈ એક ગાથા એની ટીકા એનો ભાવ આટલું વાંચો, બસ ખાલી બેસીને શાસ્ત્ર ખોલીને વાંચો. એને વાંચતા આ એવું નથી કે તમે ખાલી વાંચી ગયા પતી ગયો. તમે જેમ જેમ વાંચશો એમ એમ વિચાર થશે જ તમારા, ત્યારે આમાં તો આ કીધું છે તો કેવી રીતના છે, આમ કેવી રીતના બેસે, સર્વજ્ઞાન કેવી રીતના હોય. તો એ વાંચતા જ તમને 1 કલાક જશે, ચલો 1.5 કલાક ગયા. સમયસાથી 415 ગાથા વાંચતા તમને કમસે કમ 250 કલાક જોઈશે. હવે આપણી લાઈફમાં આપણે સપોઝ દિવસના 2 કલાક નાખે વાંચવા માટે, વિચ ઇઝ ઓલ્સો ઓવર એસ્ટિમેટ મેબી ફોર મોસ્ટ ઓફ અસ. તો 200 કલાક, 250 કલાક એટલે 125 દિવસ, સમજાય છે કે? એક સમય સાથી પરમાગમ વાંચતા પણ આપણને 4-5 મહિના જાય ખાલી વાંચતા.
સમજાય છે, આપણી પાસે જેટલું અવેલેબલ છે એમાં પણ જો આપણે સિન્સિયરલી ટાઈમ નાખીએ તો આપણને પૂરું થાય આપણા લાઈફ ટાઈમ, એવું છે. એટલે ઇનફ મટીરિયલ છે, યુ ડોન્ટ હેવ ટુ વર્ક. હા, ગુરુદેવ ના 9000 પ્રવચન છે, 9300 રોજ નું એક પ્રવચન સાંભળો તો 9300 દિવસ જોઈએ, ડિવાઈડ બાય 365 તો તમને કમસે કમ 30-35 વર્ષ જોઈએ બધા પ્રવચનો સાંભળશે. ખ્યાલ આવે છે? તો મટીરિયલ ઘણું છે, આપણી જિંદગી ટૂંકી છે, જિંદગી ટૂંકી છે, એમાં આપણું જે સ્ટેબિલિટી છે ને એ એનાથી પણ ટૂંકી છે. તો જેટલું કોન્સન્ટ્રેશન કરીને આપણે એફર્ટ નાખીને ટાઈમ આમાં નાખીએ એટલું આપણા માટે વધારે સારું. ચાલો જીનવાની સુધી
જો દેવી શરણાગ્રહે તો પાવે સુખ છે, જ્ઞાન સે તુજે લોકાલો સોવાણી મસ્તક નમો સદા દે.
બોલો જીનવાણી માસનો.